fare qua per questo Ojava Manutu, che ha Lokuni Madhye, Prabhu Vachan, Lavani, Top, Prabhu Puri Pari, અને પ્રભુના વચનનો અભ્યાસ કરે તે પહેલાં આપ સર્વાનો પણ બહુ જ આભાર માનું છું કે તમે સમય કાઢીને આ પ્રભુનું વચન સાંભળવા માટે આવ્યા છો અને તમારી જે ઈશ્વર પ્રત્યેની આસ્થા, વચનો શીખવાની ધગસ અને હોંશ, એના માટે આપ સર્વને હું અભિનંદન પાઠવું છું. અને આ દેશની અંદર આ સમય કાઢવો એ બહુ મુશ્કેલ છે, પણ છતાં તમે પ્રભુ પર પ્રેમ કરો છો અને જે તમારા બાપ દાદા હોય તમારામાં રેડ્યું છે એ બાબતે તમે સાચવી રાખ્યું છે અને તમે વૃદ્ધિ પામ્યા છો, તેની હું ખરેખર કદર કરું છું. ગઈકાલે મેં મારી ઓળખાણ આપી નહોતી અને એટલા માટે હું મારી ઓળખાણ આપું. મારું નામ સાયમન બ્રેનર્ડ છે અને હું મૂળ અમદાવાદનો આ સરસપુર વિસ્તારમાં ત્યાંગાળી શાલોમ મેથોડિસ્ટ ચર્ચના સભ્ય. અને 1979ની અંદર પ્રભુના આત્માએ મારા જીવનમાં કામ કર્યું. તે પહેલાં મારું જીવન એ પ્રભુથી બહુ જ દૂર હતું અને તમને આશ્ચર્ય થશે કે 18 વર્ષ સુધી મેં કદી દેવળમાં જ ગયો નહોતો. અને 18 વર્ષે પહેલી વાર કોઈ મિટિંગમાં, કારણ કે પરિસ્થિતિ, સંજોગો અને પુષ્કળ ગરીબાઈ એ મેં જોઈ, અનુભવી, અને ગરીબાઈના માટે પ્રભુનો આભાર માનું છું કે એ ગરીબાઈ મેં અનુભવી ના હોત તો કદાચ પ્રભુનો સેવક ના બની શક્યો હોય. પણ એ ગરીબાઈ મારા માટે આશીર્વાદરૂપ બની અને પ્રભુની સ્તુતિ કરું છું કે ઈશ્વરીય હૃદય એ ગરીબો માટે પ્રભુએ એના કારણે આપ્યું ને સેવામાં પ્રભુએ 1983માં પ્રભુએ મને કૃપા આપીને ફર્સ્ટ ક્લાસ સાથે ગુજરાતની શ્રેષ્ઠ કોલેજ એચએલ કોલેજ ઓફ કોમર્સમાં મેં અભ્યાસ કર્યો અને બીકોમ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કર્યું. મારી કોલેજે મને કેનેરા બેંકના માટે રેકમેન્ડેશન કર્યું. મેં કેનેરા બેંક, અમદાવાદ ઇલેક્ટ્રિસિટી કંપની, રેલવે વગેરે જગ્યાએ નોકરી કરી અને ત્યારબાદ પ્રભુએ તેડું આપ્યું અને સેવામાં આવ્યું. અને 1989માં યુનિયન ડુપ્લિકેટ સેમિનરીમાંથી બીડી કરી અને ત્યારબાદ ઘણા વર્ષોથી પારકીય સેવામાં હું જોડાયેલો છું. અને મારા પત્ની શ્રીમતી જોશના સાયમન બ્રેનર્ડ કરતા તમે નામ સાંભળ્યું હશે, ખ્રિસ્તી બંધુમાં વેબ મેમોરિયલ ગર્લ્સ હોસ્ટેલમાં 10 વર્ષ સુધી ગરીબ દીકરીઓની સેવા અમે કરી અને અત્યારે હાલ તેઓ ચાઇલ્ડ કેર મિનિસ્ટ્રીના ડાયરેક્ટર છે અને આખા ગુજરાતમાં જે બાળકો ગરીબ છે, ગામડાના છે, જેમની પાસે કપડાં નથી, કશું જ નથી, માતા પિતા પાસે કશું નથી, એમના માટે અમારા પત્ની એ પુષ્કળ દાન ઉભા કરે છે અને અમે એવા બાળકોને જીવનમાં રોકાણ કરીએ છીએ અને બાળકોના જીવનને અમે કોઈક રીતે આ ખ્રિસ્તી પ્રેમ દ્વારા અમને ખ્રિસ્તમાં લાવવાના માટે કોશિશ કરીએ છીએ. પ્રભુએ અમને બે બાળકો આપ્યા. મારા બાળક દીકરાનું નામ સ્ટીવ છે, મારી દીકરીનું નામ સન્ના છે. અને પ્રભુની બહુ મોટી કૃપા મારા પર થઈ કે ગુજરાતની અંદર સૌથી નાનામાં નાની ઉંમરે મેથોડિસ્ટ ચર્ચમાં બોર્ડ ઓફ મિનિસ્ટ્રી એટલે બધા જ ગુજરાતના બાળકો અને ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ એ બોર્ડની અંદર આવે, એમના કેરેક્ટર પાસ કરવા, એમને પગારની બાબત, અન્ય ક્રેડેન્શિયલ પાસ કરવા, એમને ભણવા મોકલવા પરદેશમાં કે ઇન્ડિયામાં, એમને અપોઇન્ટમેન્ટ આપવું, એ આખું બોર્ડ હોય, એના ચેરમેન તરીકે પ્રભુએ મને પસંદ કર્યો. અને મારા કરતા બહુ બધા સિનિયર બાળકો છે, પણ ઈશ્વરની મોટી કૃપા છે કે નાની ઉંમરે ગુજરાતની અંદર પ્રભુએ મને માન આપ્યું. એટલું જ નહીં પણ ગુજરાત કોન્ફરન્સની અંદર સૌથી મોટામાં મોટી પોસ્ટ નાની ઉંમરે ઇતિહાસમાં, 125 વર્ષના ઇતિહાસમાં કોન્ફરન્સ ટ્રેઝરર તરીકે મને પ્રભુએ જવાબદારી સોંપી. અત્યારે મેથોડિસ્ટ ચર્ચની અંદર જે રાયજી રાઠોડ સાહેબ તમે નામ સાંભળ્યું હશે, એ ગુજરાત કોન્ફરન્સના ટ્રેઝર હતા, બીએસ પરમાર સાહેબ ટ્રેઝર હતા અને નાની ઉંમરે પ્રભુએ મને પસંદ કર્યો આ વર્ષે 4 વર્ષ માટે. અને અહીંયા આવતા પહેલાં, કારણ કે ફાઇનાન્શિયલ ઇયર એન્ડ થઈ રહ્યું છે અને માટે બધી જ વ્યવસ્થા કરીને મારે અહીંયા આવવાનું હતું અને આગલા દિવસે બીજા બધા કામ પૂરા કરીને આ બધું કામ પતાવીને આવ્યો છું. એટલું જ નહીં પણ ભારતની જે મેનેજિંગ કમિટી છે, આખા ભારતની જેમાં 6 બિશપો અને 3 પારકો છે, એ મેનેજિંગ કમિટીમાં પણ પ્રભુએ મને પસંદ કર્યો. અને એટલા માટે પ્રભુનો આભાર માનું છું કે મેં આવી બધી કલ્પના કરી નહોતી કે આ બધું પ્રભુ મને આપશે, પણ ઈશ્વર મને વિશ્વાસુ ગણ્યો, એની સેવામાં દાખલ કર્યો અને જેમ જેમ સમય પસાર થતો ગયો, ઈશ્વરના સમયો આવ્યા તેમ પ્રભુએ મને માન પણ આપ્યું. અને આ પરદેશમાં આવવાનો વિઝા કેવી રીતે મળે ને પણ મોટો ચમત્કાર છે, હું કોઈક વખતે કદાચ કહીશ. કે કોન્સ્યુલેટ જનરલમાં મને કેવા પ્રશ્નો પૂછેલા અને મેં કેવા જવાબ આપેલા અને કેવી રીતે વિઝા મળે. અત્યારે 2004માં પણ મેં કદી કલ્પના નથી કરી કે હું અમેરિકામાં આવીશ અને અમેરિકામાં મારી પ્રીચિંગ કરીશ. પણ ઈશ્વરના ઈરાદાઓને, ઈચ્છાઓને, યોજનાઓ એ આપણે સમજી શકતા નથી. પ્રભુનો હું આભાર માનું છું ને દેવના વચનોનો આપણે અભ્યાસ કરીશું ચોક્કસ. સારી જે શાસ્ત્ર પાઠ વાંચ્યો એને આગલો શાસ્ત્ર પાઠ આપણે પસંદ કરી વાંચવાના જ અભ્યાસ કરીશું. પણ એક ગીત આપણે શીખીએ. મને ગીતો ગાવાનો બહુ શોખ છે. હું ગીતો ગવડાવું છું, રાગ બરાબર નથી, પણ તમે ઊંઘી તો નહીં જ જાઓ એટલું તમને ખાતરી આપું છું. એક ગીત ગાઈ તમારી પાછળ પાછળ ગાશો તો તમને પોતાને બહુ જ આનંદ થશે. મને સંદેશામાં વચ્ચે વચ્ચે પાણી પીવાની બહુ ટેવ છે, એ ખોટી ટેવ છે. મારે શું કરે કેટલીક તકલીફોના કારણે અત્યારે વડોદરાની સૌથી જૂનામાં જૂની મંડળી, 130 વર્ષની જૂની મંડળીમાં સેન્ટેનરી મેથોડિસ્ટનો પાળક છું, ગુજરાતી અને અંગ્રેજી ભજન સેવાનો પાળક છું. અને તમે નહીં માનો, મેં આજે કોઈને વાત કરતો હતો, નાતાલના અઠવાડિયામાં લગભગ 80 થી 90 હજાર માણસો એ ચર્ચમાં આવે છે. હું તો રોજ દેવની સુવાર્તા આપું છું. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, થોડા વખત પહેલા મેં એક બ્રાહ્મણ છોકરીને બાપ્તિસ્મા આપ્યું, અત્યારે કાશ્મીરી પંડિત છોકરી છે. હવે ઇન્ડિયામાં એ બધું કરવું અને ગુજરાતમાં કરવું બહુ અઘરું છે, પણ બાળક સાહેબો ઘણા એવા છે કે જેઓ વિશ્વાસુપણે સુવાર્તાનું કામ પણ કરે છે. આટલી બધી વહીવટીય જવાબદારીમાં મારું હૃદય તો દેવનું વચન સુવાર્તા માટે છે. અને પ્રભુનો આભાર માનું છું કે પ્રભુ એ વાપરે છે. અને આપણે બધા ઉભા થઈશું, એક ગીત શીખીશું. વગાડી શકશો આ તો ગીત છે ભજ પાવન પ્રભુ ઈસુ નામ આવડે છે. હે તાળી પાડીને ગીત ગાવાનું. જો આપણે ઘર છે, કુટુંબ છે, બરાબર. પણ બરાબર Oh. તમારો તમારો આભાર માન્ય છે. તમારા પુત્ર ઈસુનું નામ અમારી સાથે જોડાયું અને અમને ધન્ય બનાવ્યા. ઓ પ્રભુ, અમે માથું નમાવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને લાખો લાખ ધન્યવાદ આપીને એ નામની ભેટના માટેના આભાર માનીએ છીએ. અમે ખ્રિસ્તના છીએ અને ખ્રિસ્ત અમારો છે. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, એ નામના માટે અમારા હૃદયની અંદર હંમેશા પ્રભુ આદર સન્માન અને ગૌરવ રહે એવી કૃપા થવા દે. તારા વચનને તું ભાન અને તારા વચનને તું ખોલ અને તારા વચનથી અમને તૃપ્ત કર. આ તારા લોક છે બાપ, જો તારી પર પ્રેમ કરે છે, તારા નામ પ્રત્યે આદર રાખે છે, તારું મુખ શોધવા માટે આવ્યા છે, એ માટે પ્રભુ તમારું વચન કહેશે, હે યહોવા, તે કહ્યું કે મારું મુખ શોધ અને મેં તારું મુખ શોધ્યું છે. અને તારા મુખ તરફ જોવાથી અમને પ્રકાશ પ્રાપ્ત થાય છે. અમારા મુખ કદી ઝંખવાના પડતા નથી. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે મારી સાથે વ્યવહાર કરો, અમને આશીર્વાદ આપો. ઈસુ પ્રભુની મારફતે અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. આમેન. થેન્ક યુ. બેસી જશો. માર્થીને લખેલી સુવાર્તા 16મો અધ્યાય એ આપણે આજે અભ્યાસ કરવાના છે. જેમ પેલા પિલાતના પત્નીએ પિલાતને શિખામણ આપી કે તું એ નિર્દોષને કશું કરતા ને, તેમ મારા પત્નીએ મને એવું કહ્યું છે કે લાંબો સંદેશો ના આપતા, કારણ કે હું 45 મિનિટ બોલું છું, એટલે હવે ખબર નહીં એ કેટલે આવશે. હું એમની સલાહ સૂચન પાડીશ કે કેમ, પણ પ્રભુના વચનમાંથી શાસ્ત્ર પાઠ તમે ખુલ્લો વાંચશો, આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. હવે સૌથી મોટામાં મોટો પ્રશ્ન જે પવિત્ર શાસ્ત્રની અંદર આપણને પૂછવામાં આવ્યો છે, કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમની અંદર પ્રવેશ કર્યો, માથેની સુવાર્તા 21મા અધ્યાય 10મી કલમમાં લખ્યું છે, ત્યારે આખું યરુશલેમે ખળભળી ઉઠીને પૂછ્યું કે એ કોણ છે, એ કોણ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથેની સુવાર્તા 22મા અધ્યાય 41મી કલમમાં ફરસીઓને પ્રશ્ન પૂછ્યો કે મસીહ વિશે તમે શું ધારો છો. એટલું જ નહીં પણ પવિત્ર શાસ્ત્ર તમે ધ્યાનથી અભ્યાસ કરો તો માર્કની સુવાર્તા 16મો અધ્યાય, માર્કની લખેલી સુવાર્તા 8મો અધ્યાય, લુકની સુવાર્તા 9મો અધ્યાય વગેરે સ્થળોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ શિષ્યોને પ્રશ્ન કર્યો કે માણસનો દીકરો એ કોણ છે, એ વિશે લોકો શું કહે છે. અને બહુ મહત્વનો સવાલ છે. ઇન્ડિયામાં તમે જાણો છો તે પ્રમાણે જે કોણ બનેગા કરોડપતિ, 1 કરોડનો સવાલ. ઈસુ કોણ છે, બહુ મહત્વનો સવાલ. હવે આપણે જોવા માંગીએ છીએ કે ક્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ સવાલ એ શિષ્યોને પૂછ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એની સેવાની શરૂઆતમાં આ પ્રશ્ન પૂછ્યો નથી, પણ લગભગ સેવામાં 2.5 વર્ષથી 3 વર્ષનો સમયગાળો એને પસાર કર્યો, ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રશ્ન શિષ્યોને પૂછ્યો. શિષ્યોએ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા ગામડાઓમાં અને શહેરોમાં જઈને દેવનું રાજ્ય પ્રગટ કરીને સુવાર્તા પ્રચાર કર્યું છે, સાજાપણું લોકોને મળ્યું છે, ચમત્કારો થયા છે, લોકોએ સંદેશો અને શિક્ષણ સાંભળ્યું છે, એટલા માટે શિષ્યો એ પણ એ કામ કર્યું છે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા સંદર્ભની અંદર પ્રશ્ન પૂછે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવ જાતના જે વિવિધ પ્રકારની જરૂરિયાતો છે, ચાહે બૌદ્ધિક જરૂરિયાતો કે ચાહે શારીરિક સાજાપણાની જરૂરિયાતો કે ચાહે આત્મિક સાજાપણાની જરૂરિયાતો, શુદ્ધાત્માથી કે ચાહે આર્થિક જરૂરિયાતો, એ દરેક પ્રકારની જરૂરિયાતો પૂરી કરે છે. અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ જરૂરિયાતો પૂરી કર્યા પછી માનવ જાતને એ શિષ્યની મારફતે પ્રશ્ન પૂછે છે કે માણસનો દીકરો કોણ છે, એ વિશે લોકો શું કહે છે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પ્રશ્ન પૂછ્યો તે સમય બહુ મહત્વનો છે. એ લગભગ પ્રચલિત થઈ ગયા હતા લોકોમાં ત્યારે પ્રશ્ન પૂછ્યો. બીજી બાબત, કઈ જગ્યાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રશ્ન પૂછ્યો તો પ્રભુના વચનની અંદર લખ્યું છે 13મી કલમની અંદર કે ઈસુ કૈસારિયા ફિલિપની સીમમાં આવ્યો. અને કૈસારિયા ફિલિપ જે સીમ છે, એ જે વિસ્તાર છે, એ એવા પ્રકારનો વિસ્તાર કે જ્યાં આગળ વિવિધ પ્રકારના ધર્મો પ્રવર્તતા હતા, જ્યાં બાળ નામનો જે દેવ હતો એ દેવનું મુખ્ય દેવનું એક આગળ ભજન થતું હતું. એના મંદિરો હતા ગ્રીક દેવ દેવીઓના, બહુ ધર્મવાળો, જેને અંગ્રેજીમાં પ્લુરાલિઝમ કહે છે, બહુ દેવ દેવીઓમાં માનનારો, બહુ દેવ દેવીઓની સંસ્કૃતિ વાળો પ્રદેશ. એ પ્રદેશની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રશ્ન પૂછ્યો કે માણસનો દીકરો કોણ છે, એ વિશે લોકો શું કહે છે. અને એ સંદર્ભ બહુ મહત્વનો. છેલ્લે જયારે હું એપ્લિકેશનનો ભાગ લઈશ ત્યારે તમને જણાવીશ કે અમેરિકાનું કલ્ચર શું છે અને એની અંદર આ જે પ્રશ્ન કેમ એટલો મહત્વનો છે એ હું તમને છેલ્લે જણાવીશ. શા માટે આ પ્રશ્ન મહત્વનો છે તે આપણે સમજવાની જરૂર છે. આ પ્રશ્ન એટલા માટે મહત્વનો છે કે આ પ્રશ્નના જવાબ, આ પ્રશ્ન એનો યોગ્ય પ્રત્યુત્તર એ તમારી અંતિમ અવસ્થા, જેને અંગ્રેજીમાં ડેસ્ટિનેશન કહે છે, એ તમારા જીવનની અંતિમ મુકામ એ ઈસુ વિશેની સાચી અને યોગ્ય સમજ એ નક્કી કરે છે. તમારું ડેસ્ટિનેશન એ નક્કી કરે છે. બહુ જ મહત્વનો સવાલ છે. એ જે સવાલ છે એના આધારે આપણે પ્રભુ ઈસુ વિશે આપણે શું કરવું એ આપણને એ તરફ દોરી જાય છે. પ્રભુ ઈસુના વિશે કયો નિર્ણય કરો એ આપણને દોરી જાય છે. એટલા માટે ખ્રિસ્તી જીવનની અંદર ખ્રિસ્તી વિશ્વાસના મુખ્ય કેન્દ્ર સ્થાને અને સૌથી મહત્વનો પ્રશ્ન સર્વ યુગોનો એ છે કે ઈસુ ખ્રિસ્ત કોણ છે, ઈસુ ખ્રિસ્ત કોણ છે. પવિત્ર શાસ્ત્રના આધારે આપણે જોવા માંગીએ છીએ અને તેના વિશે આપણે દરેકે વ્યક્તિગત પ્રત્યુત્તર આપવાનો છે. અને જો આપણે અહીં ખોટા ફરીએ, ઈસુ ખ્રિસ્ત વિશેની સમજમાં આપણે ખોટા ફરીએ, તો આપણે હરેક જગ્યાએ ઠાર થઈશું, ખોટા થઈશું. કારણ શું છે? ખ્રિસ્તી વિશ્વાસ કે જીવન, ધ્યાન રાખો, ખ્રિસ્તી વિશ્વાસ કે ખ્રિસ્તી જીવન એનો આધાર ખ્રિસ્તી વિશ્વાસનામું નથી. તમે વિશ્વાસનામું વાંચો છો ને, પ્રેરિતોનું વિશ્વાસનામું, નિકયાનું વિશ્વાસનામું, એ વિશ્વાસનામું એ આપણો ખ્રિસ્તી એ વિશ્વાસ કે જીવન કે ખ્રિસ્તી ધર્મનો એ વિશ્વાસનામા કરતા વિશેષ છે. ખ્રિસ્તી જીવન, ખ્રિસ્તી જીવન કે ખ્રિસ્તી વિશ્વાસ, હું ધર્મ નથી કહેતો, હું જીવન કહું છું. ખ્રિસ્તી વિશ્વાસ કે ખ્રિસ્તી જીવન એ આપણા વિશ્વાસનામા કરતા વિશેષ છે. ખ્રિસ્તી જીવન કે ખ્રિસ્તી વિશ્વાસ એ જીવન પ્રત્યેની ફિલોસોફી કરતા પણ એ વિશેષ છે. ખ્રિસ્તી વિશ્વાસ કે ખ્રિસ્તી જીવન એ ધાર્મિક વિધિઓ ક્રિયાકાંડો કરતા પણ વિશેષ છે. અને ખ્રિસ્તી વિશ્વાસ કે ખ્રિસ્તી જીવન એ પરોપકારી સંસ્થાઓને, ગરીબોને દાન કરવું, વિધવાઓની મુલાકાત લેવી અને અનાથોનું પોષણ કરવું એના કરતા વિશેષ છે. ખ્રિસ્તી વિશ્વાસ કે ખ્રિસ્તી જીવન એ ડાયનામિક એન્કાઉન્ટર છે. ડાયનામિક એન્કાઉન્ટર, ડાયનામિક એન્કાઉન્ટર વિથ અ હિસ્ટોરિકલ પર્સન. અને બહુ મહત્વની વસ્તુ છે, ખ્રિસ્તી વિશ્વાસ એ ઇતિહાસની અજોડ, અનન્ય અને અનોખી વ્યક્તિ, જેને કોઈની સાથે સરખાવી ના શકાય, એ વ્યક્તિની સાથે આપણો ભેટો થાય છે, આપણે મુલાકાત થાય છે, આપણે રૂબરૂ મળીએ છીએ, એની સાથે સંબંધ બંધાય છે, એન્કાઉન્ટર છે. એટલા માટે મેં તમને જણાવ્યું કે આ બહુ જ મહત્વનો સવાલ છે, ઈસુ ખ્રિસ્ત કોણ છે. એ સવાલ સૌથી મહત્વનો સવાલ છે. હવે જયારે પ્રશ્ન પૂછ્યો ત્યારે શું લખવામાં આવ્યું છે, માણસનો દીકરો કોણ છે એ વિશે લોકો શું કહે છે, ત્યારે તેઓએ કહ્યું, કેટલાક લોકો, સૌથી પ્રથમ જે લોકો છે, ટોળ, જે ટોળ છે એ લોકોએ કેવા પ્રકારે, કેવી દ્રષ્ટિકોણથી ઈસુ ખ્રિસ્તને જોયા, એમના માટે ઈસુ ખ્રિસ્ત કોણ હતા. તો ટોળ કે જેઓને ઈસુની સાથે કોઈ ગાઢ સંબંધ નહોતો, કોઈ વ્યક્તિગત સંબંધ નહોતો, તેઓ ઈસુ ખ્રિસ્તને દૂરથી ઓળખતા હતા. તેઓ ઈસુ ખ્રિસ્તને સાથે કોઈ વ્યક્તિગત સંબંધ નહીં હોવાથી, જ્યારે ઈસુ ખ્રિસ્ત ચમત્કારો કરે, ઈસુ ખ્રિસ્ત પરાક્રમ કૃત્ય કરે, ત્યારે પરાક્રમી કૃત્યને તેઓ નિહાળેલા. તેમનો ઉપદેશ અને શિક્ષણને બોધ તેઓએ સાંભળ્યું હતું. વિશિષ્ટ ઘટના કે બનાવ સિવાય તેમને કોઈ ખાસ ઊંડા વાળો ગાઢ નિકટનો સંબંધ ઈસુની સાથે નહોતો. એટલા માટે જયારે તેઓ ઈસુને જોયા ત્યારે એ લોકો શું કહેતા હતા કે ઈસુ ખ્રિસ્ત એ કોણ છે, તો ઈસુ ખ્રિસ્ત યોહાન બાપ્તિસ્ત ને જેવો છે. લખ્યું છે ત્યાં ઈસુ ખ્રિસ્ત, કેટલાક કહે છે યોહાન બાપ્તિસ્ત, યોહાન બાપ્તિસ્ત એક એવો વ્યક્તિ હતો કે જે નિડર ઉપદેશક હતો, હિંમતવાન ઉપદેશક હતો, એને કોઈ માણસના મુખ મૌન મૂર્વત રાખી નહોતી અને બહુ સ્પષ્ટતાથી દેવનો સંદેશો રાજાને પણ જણાવતો હતો. ઈસુ ખ્રિસ્ત પણ એ સંદેશાની અંદર કોઈ પણ માણસનું મૂર્વત ફેસ રાખ્યા વગર એ સંદેશો આપતો હતો. એટલા માટે કેટલાક વ્યક્તિઓ વિચાર્યું એના સંદેશાનો અને બૌદ્ધ અને ઉપદેશનો એનાલિસિસ કરી કે ઈસુ ખ્રિસ્ત એ યોહાન બાપ્તિસ્તી છે. પછી લખ્યું છે બીજા કેટલાક કહે છે કે એલિયા. હવે તમે એલિયાનું જીવન જુઓ તો એલિયાના જીવનની અંદર ચમત્કારો હતા, એની મારફતે અદ્ભુત ચમત્કારો કરવામાં આવ્યા. એટલા માટે ટોળામાંથી કેટલાક લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના હરેક પ્રકારના ચમત્કારો જોયા, કુદરત ઉપરના ચમત્કારો જોયો અને અશુદ્ધાત્મા ઉપરનો અધિકાર જોયો, એમને માનગીઓ ઉપર અધિકાર જોયો અને બધા ચમત્કારો જોઈને એ લોકોને એવું લાગ્યું કે ઈસુ ખ્રિસ્ત એ એલિયા છે. પછી કેટલાક વ્યક્તિઓ એ કહેતા હતા કે યર્મિયા, યર્મિયા એક એવા પ્રકારના પ્રબોધક હતો કે જેને અનુકંપા હતી, જેને કરુણા હતી ઈસરાયલ લોકોના માટે, અને આ લોકોએ જોયું કે ઈસુ ખ્રિસ્ત અનુકંપા અને કરુણાથી ભરપૂર છે. એટલા માટે કેટલાક લોકોએ એને યર્મિયાની સાથે સરખાવ્યો અને કેટલાક લોકોએ કહ્યું પ્રબોધકોમાંનો એ, જેમ સમૂહની સ્ત્રીએ કહ્યું કે પ્રબોધકોમાંનો એ. પહેલા લોકોના ટોળાએ શું જવાબ આપ્યો? ઈસુ ખ્રિસ્ત એ યોહાન બાપ્તિસ્ત, એલિયા, યર્મિયા અથવા પ્રબોધકોમાંનો એક. બીજું જે ટોળું હતું, જે લોકો હતા કે જેમણે ઈસુ ખ્રિસ્તને કેવી રીતે જોયા, તો તમે ઘરે જઈને વાંચી શકો છો શાસ્ત્ર પાઠ. શાસ્ત્રીઓ અને ફરોશીઓ અને ધાર્મિક ને મંદિરના અધિકારીઓએ ઈસુ ખ્રિસ્તને કેવી રીતે જોયા. માથી સુવાતા 10મો અધ્યાય 25મી કલમમાં કહે છે કે ઈસુ ખ્રિસ્ત શું છે? ઈસુ ખ્રિસ્ત શું છે? ભૂતોનો સરદાર છે. માર્ક 3 અધ્યાય 22મી કલમમાં લખ્યું છે એ ભૂતોનો સરદાર. એ લોકો ઈસુ ખ્રિસ્ત ને કેવી રીતે જોયા છે? ઈસુ ખ્રિસ્ત એ લોકો બાલ જબુલ, એટલે ધ લોર્ડ ઓફ ફ્લાઈસ એન્ડ ધ પ્રિન્સ ઓફ ડેમન્સ, જે ભૂતોનો સરદાર અથવા તો જે દુષ્ટ લોકો છે, ગુંડા લોકો છે, ભૂત છે, એનો રાજા, એનો સરદાર, એનો પ્રિન્સ એ ઈસુ ખ્રિસ્ત છે. માખીઓનો પ્રભુ બાલ જબુલ, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પરાક્રમ સાથે અશુદ્ધ આત્માઓને કાઢતા હતા અને અશુદ્ધ આત્માઓ ઈસુ ખ્રિસ્તે અધીન થતા હતા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એટલું પરાક્રમ હતું કે અશુદ્ધ આત્માઓ ઈસુના નામની અંદર એ ભાગી જતા હતા. અને આ જે શાસ્ત્રીઓ અને ફરોશીઓએ જોયું કે ઈસુ ખ્રિસ્ત એ લોકોમાંથી ભૂતો કાઢે છે, તે લોકોએ કહ્યું કે ઈસુ ખ્રિસ્ત બહાર જવું છે. ત્રીજી જે ગ્રુપ હતું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સગાઓ, કે જે સગાઓ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવી રીતે જોયા. માર્ક ની લખેલી સુવાર્તા 3 અધ્યાય 21મી કલમ તમે ઘરે જઈને વાંચો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપદેશની સેવામાં આખો દિવસ મશગુલ હતા. એટલા બધા મશગુલ હતા કે તેઓ ખાવાનું પણ ભૂલી ગયા, રોટલી ખાવાનું પણ ભૂલી ગયા. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સગાઓ તેની પાસે આવ્યા, એનો હાથ પકડીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત લઈ ગયા અને પછી એ લોકોએ શું કહ્યું કે ઈસુ ખ્રિસ્ત એ ઘેલો છે, ઈસુ ખ્રિસ્ત એ ધૂળી છે, ઈસુ ખ્રિસ્ત એ ગાળો છે, ઈસુ ખ્રિસ્ત એ તરંગી છે, ઈસુ ખ્રિસ્ત એ ફનાટિક છે, રિલિજિયસ ફનાટિક, ધાર્મિક ધર્માંધ વ્યક્તિ છે, ધર્માંધ વ્યક્તિ. એના સગાઓએ એને ધર્માંધ વ્યક્તિ તરીકે એ ઓળખે છે, એવું પ્રભુના વચનની અંદર લખ્યું છે. ચોથું જે ગ્રુપ છે તમે ઘરે જઈને વાંચજો, માર્ક લખેલી સુવાર્તા 6મા અધ્યાય 3જી કલમની અંદર પ્રભુનું વચન કહે છે કે તેના વતનના લોકોએ કેવી રીતે ઓળખ્યો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બુદ્ધિની વાતો કરી, ધાપણની વાતો કરી, જ્ઞાનની વાતો કરી અને એના જ્ઞાનથી અને બુદ્ધિથી લોકો અચરજ થઈ ગયા અને લોકો આભાર થઈ ગયા, લોકો સ્તબ્ધ થઈ ગયા, ત્યારે કેટલાક લોકોએ શું કર્યું ખબર નહીં કે એ સુતાર નથી, શું એ મરિયમનો દીકરો નથી, શું એ યાકુબ, યોસે, યહુદા, સિમોનનો ભાઈ નથી, એની બહેનો આપણી સાથે નથી? આવું જ્ઞાન તેની પાસે ક્યાંથી આવે? પછી પ્રભુના વચનમાં લખ્યું છે કે તેઓએ એના સંબંધી ઠોકર ખાધી, કારણ કે તેઓએ ઈસુ ખ્રિસ્તને એક સામાન્યમાં સામાન્ય કક્ષાના માણસ તરીકે તેમને નિહાળ્યા. અને એ પણ પ્રભુના વચનની અંદર લખ્યું તેના વતનના લોકો. અને પાંચમું જે ચિત્ર આપણે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે રૂપાંતરના પહાડ ઉપર આકાશમાંથી વાણી થઈ અને આકાશમાંના પિતાએ કહ્યું કે આ મારો વાલો દીકરો છે. એ બધી બાબતો પ્રભુના વચનની અંદર નોંધવામાં આવે છે. હવે આપણે જે જોવા માંગીએ છીએ તે, અને આ બધા જવાબોથી ઈસુ ખ્રિસ્ત સંતુષ્ટ થતા નથી અને માટે પ્રભુ એ કોને પ્રશ્ન પૂછે છે? પ્રભુ એ શિષ્યોને પ્રશ્ન પૂછે કે હું કોણ છું, તે વિશે તમે શું કહો છો? હવે આજે હું તમારી આગળ જે પ્રશ્ન રજૂ કરવા માંગુ છું કે લોકો વિરુદ્ધ તમે, શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રશ્ન પૂછ્યો કે તમે શું કહો છો? તમે એટલે કોણ? લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રબોધકોની હરોળમાં, સામાન્ય કક્ષાની હરોળમાં મૂક્યા, પણ તમે શું કહો છો? તમે કે જેઓ મારી સાથે 3 વર્ષથી છો, તમે કે જેઓએ મારું શિક્ષણ અને સંદેશાઓ સાંભળ્યા છે, તમે કે જેઓએ મારું જીવન નિહાળ્યું છે, તમે જેઓએ મારા ચમત્કારો, મારું સેવા કાર્ય નિહાળ્યું છે, તમે કે જેઓની મારી સાથે અંદર વ્યક્તિગત સંબંધ છે, 3.5 વર્ષથી મારી સાથે સતત ફરો છો, મારું આખું વ્યક્તિત્વ અને જીવન નિહાળ્યું છે, તમે શું કહો છો? ત્યાર પછી પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે સિમોને પિતરે એ બધા શિષ્યોના વતી બહુ જ મહત્વની કબૂલાત કરી, તું મસી અભિષિક, દેવનો અભિષિક, જીવતા દેવનો દીકરો છે, જીવતા દેવનો દીકરો છે. હવે હું અભ્યાસ કરતો હતો અને મને બહુ આશ્ચર્ય થયું કે તમે જો આ ધાર્મિક આગેવાનો, લોકોનું ટોળું, એના વતનના લોકો, એના સગા સ્નેહીઓ, એ બધા પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમજવાને માટે અને સાચી સમજ કેળવવાના માટે નિષ્ફળ ગયા. પણ તમને ખબર છે, એવું ગ્રુપ હતું કે જે ગ્રુપ પ્રભુ ઈસુ ખ્રિસ્તને બહુ સાચી રીતે ઓળખતું ગયું. બાઇબલમાં લખ્યું છે, કહો, બાઇબલમાં લખ્યું છે, હું બાઇબલની વાત કરું છું, બાઇબલથી જ બોલે, બહારનું નહીં બોલે. જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર સાચી રીતે ઓળખ્યું, જે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નો જન્મ થયો તે સમયે ત્યાં ગાડી લખવામાં આવ્યું છે કે દૂતે આવીને કહ્યું મરિયમને કે તારાથી જે જન્મશે તે પરાત્પરના દેવનો દીકરો હશે. અને પરાત્પરના દેવના દીકરા તરીકે એક એવું જૂથ હતું કે જે ઈસુ ખ્રિસ્ત ઓળખી શકે. મંદિરના લોકો એ મને પોતાને બહુ આશ્ચર્ય લાગે, કેવી રીતે શક્ય બને? પણ એવું લખ્યું છે બાઇબલમાં. તમે માર્કની લખેલી સુવાર્ત 5મો અધ્યાય 7મી કલમ વાંચો, અને માર્કની સુવાર્ત 1 અધ્યાય 21મી કલમ વાંચો, માર્ક 5 અને 7 વાંચો, આઈ થિંક 5મો અધ્યાય 7મી કલમ હશે. બોલો, આપણે કેટલો મોટો પડકાર છે. ભૂતો એ ઈસુ ખ્રિસ્તને ખરેખર ઈસુ ખ્રિસ્ત કોણ જે ઓળખતા હતા, શું કહે છે કે તું જીવતા દેવનો દીકરો, પરાત્પરના દીકરો. ઓકે, હવે શિષ્યોએ જ્યારે પિતરે આ કબૂલાત કરી, શું કબૂલાત કરી? કે તું જીવતા દેવનો દીકરો છે. અને એ જે કબૂલાત થી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રસન્ન થાય છે, ખુશ થાય છે, રાજી થાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પિતરને ધન્યવાદ, શાબાશી, પ્રશંસા આપે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ જ અદભુત વાત કરી. આ પ્રકારની જે કબૂલાત અને વિશ્વાસની પાછળ કોણ હતું તમને ખબર છે? બાઇબલમાં લખ્યું છે, પણ આકાશમાં મારા બાપે એ તને પ્રગટીકરણ કર્યું છે. અને તેના માટે બહુ જ મહત્વની વસ્તુ છે કે પિત્તર એના સંશોધન, એનું ચિંતન, એનું મનન, એની બુદ્ધિ, એનો અભ્યાસ, એનું જ્ઞાન, એના પ્રયત્નોથી એને ખાતરી થઈ નથી, પરંતુ આકાશમાં બાપે એને પ્રગટ કર્યું. અને બહુ જ મહત્વનો ખ્રિસ્તી સિદ્ધાંત છે કે ઈશ્વર પવિત્ર આત્મા જ્યાં સુધી તમને અને મને પ્રગટ નથી કરતો, ખાતરી કરાવતો નથી, ત્યાં સુધી ઈસુ ખ્રિસ્ત એ કોણ છે તે હું ઓળખી શકતો નથી સાચા અર્થમાં. અને અહીંયા લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે રક્ત ને માપશે તને એ જણાવ્યું નથી, પણ મારા આકાશ મારા બાપે તને જણાવ્યું છે. અને એ કબૂલાતથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રસન્ન થાય છે. અને એટલે પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરના વિશે કહ્યું કે તું પિત્તર છે અને આ પત્ર મારી મંડળી બાંધીશ, અને એ વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાત કરી. હવે મંડળી સાની પર બંધાય છે તે મહત્વની વાત ત્યાં લખવામાં આવી છે. મંડળી એ જે લોકો પિત્તરના જેવી કબૂલાત કરે છે, સ્વીકાર કરે છે, એકરાર કરે છે, જાહેરાત કરે છે અને પ્રગટ કરે છે કે ઈસુ ખ્રિસ્ત એ જીવતા દેવનો દીકરો છે. કયા કોન્ટેક્સ્ટ ની અંદર? જ્યાં બાળની ભક્તિ થતી હોય. કયા કોન્ટેક્સ્ટ ની અંદર? જ્યાં ગ્રીક દેવદેવીઓની ભક્તિ થતી હોય. કયા કોન્ટેક્સ્ટ ની અંદર? કે જ્યાં સેક્યુલરિઝમ એ જીવનની ફિલોસોફી હોય. જ્યાં ગાડી હ્યુમેનિઝમ માનવતાવાદની જીવનની ફિલોસોફી હોય, જ્યાં ઈશ્વરની બાદ બાકી થઈ ગઈ હોય, જ્યાં ઈશ્વરની પ્રત્યે લોકો નારાજગી વ્યક્ત કરતા હોય, જ્યાં ભૌતિકવાદ, જ્યાં જે મટીરિયલિઝમ એ એમનો ઈશ્વર હોય, જ્યાં સેક્સ એમનો ઈશ્વર હોય, એવા કોન્ટેક્સ્ટની અંદર પિત્તના જેવી કબૂલાત કરનાર વ્યક્તિઓ પર ઈશ્વર એની મંડળી બાંધે છે. પ્રભુ એની મંડળી એ કબૂલાતમાં બાંધે છે. અને કબૂલાત બહુ જ મહત્વની છે. એ કબૂલાત એ જીવનને આખા જીવનને અસર કરે છે, આખા વ્યક્તિત્વને અસર કરે છે. એ કબૂલાતથી મારું સમગ્ર જીવન એ બદલાઈ જાય છે. ખાલી મૌલિક કબૂલાતની વાત નથી કરતો, મૌખિક કબૂલાતની વાત નથી કરતો. અહીંયા જે કબૂલાતની વાત જે છે એ એવા પ્રકારની કબૂલાત કે જે કબૂલાત એ મારા આખા વ્યક્તિત્વને અસર કરે છે. અને બહુ જ મહત્વની વસ્તુ છે એ કબૂલાત. એવા કોન્ટેક્સ્ટ સિવિલિઝમ ટેકનોલોજી જ્યાં ઈશ્વર હોય, સાયન્સ ઈશ્વર હોય, એવા કોન્ટેક્સ્ટમાં તમે અમેરિકામાં જીવો છો, એવા કોન્ટેક્સ્ટની અંદર તમે કેવી કબૂલાત કરો છો, દીપકદીના જીવનમાં એ બહુ જ મહત્વનો છે. અને પ્રભુના વચનની અંદર હું તમને પહેલો યોહાન 6 અધ્યાય 15 કલમમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે જેની પાસે દીકરો છે એની પાસે જીવન છે. પહેલો યોહાન 4:15 ત્યાં આગળ પ્રભુના વચનની અંદર જે બાબતો લખી છે તમે ઘરે જઈને વાંચશો તો સારું, કારણ કે સમય મારી પાસે નથી. આખો શાસ્ત્રપાઠ જે આપણે વાંચ્યો છે તે આપણે અભ્યાસ કરવા માંગે. ત્યાં લખ્યું છે ઈસુ દેવનો પુત્ર છે એવું જે કોઈ કબૂલ કરે છે તેનામાં દેવ રહે છે અને તે દેવમાં રહે છે. જો ઈસુ ખ્રિસ્ત એ જીવતા દેવનો, દેવનો દીકરો છે, દેવ પુત્ર છે. અને એવી જે કોઈ વ્યક્તિ કબૂલાત કરે છે, સ્વીકાર કરે છે, એકરાર કરે છે, એનામાં દેવ રહે છે, એનામાં દેવ રહે છે અને એ દેવમાં રહે છે. એવી વાત પ્રભુના વચનમાં લખ્યું છે. મસીહ જીવતા દેવનો દીકરો. જયારે એ કબૂલાત કરી પછી તમને ખબર શું થયું, આપણે ફરીથી પાછા આવે 20 કલમમાં લખ્યું છે ત્યારે તમે શિષ્યોને આજ્ઞા આપી કે હું ખ્રિસ્ત છું એ તમારે કોઈને કહેવું નહીં. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાત કરી, કારણ કે લોકોને ખ્રિસ્ત વિશેની, મેં તમને જણાવ્યું તે પ્રમાણે મસીહ વિશેની અભિષેક વિશેની જે સમજણ હતી તે એવા પ્રકારનો અભિષેક જે મિલિટરી વોરિયર હોય, એક લશ્કરી વડા હોય અને જેની પાસે સત્તા હોય, સામર્થ્ય હોય, ગાદી હોય, રાજ હોય, ક્રાઉન હોય, મુગટ હોય, જેની પાસે રાજદંડ હોય, જેની પાસે એ સૈન્ય હોય, લશ્કર હોય, એવા પ્રકારના મસીહ વિશેની લોકોની સમજણ હતી. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમારે હું મસીહ છું એવું તમારે કોઈ જાહેર નહીં કરવા, કારણ કે તમારી હજુ સમજ પરિપક્વ થઈ નથી. પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે જોયું કે પિત્તરને ખબર પડી કે પવિત્ર આત્માએ પ્રગટીકરણ કર્યું છે અને એટલા માટે પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ શિષ્યોને મસીહ કોણ છે, ખ્રિસ્તનું સ્વરૂપ શું છે એના વિશે અહીંયા સમજણ આપી. 21 કલમ ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યો. અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મસીહનું ખરું સ્વરૂપ એ શું છે એનું વધારે પ્રગટીકરણ કર્યું. જ્યારે આપણે થોડું કબૂલાત કરીએ છીએ ઈશ્વર વધારે પ્રગટીકરણ આપણે કરે છે, કારણ કે આપણે હવે એક એવા સ્તરમાં આવે કે જ્યાં કબૂલાત કરીએ છીએ અને ઈશ્વર પોતાનું વધારે પ્રગટીકરણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પિત્તરને કરે છે. શું પ્રગટીકરણ કરે છે એ ત્યાં લખવામાં આવ્યું છે. અને ત્યાં લખવામાં આવ્યું છે તે શું લખ્યું છે, એ જરૂરનું છે. જરૂરનું છે એટલે શું, અંગ્રેજીમાં જે શબ્દ છે મસ્ટ, મસ્ટ એટલેનો અર્થ એવો થાય કોઈ વિકલ્પ જ નથી, એ આવશ્યક છે, જરૂરનું છે, એના સિવાય બીજો કોઈ માર્ગ નથી, કોઈ બીજો રસ્તો છે જ નહીં, એકમાત્ર માર્ગ, એક અને એકમાત્ર માર્ગ, બસ એ વિકલ્પનો કોઈ નથી, એ કરવું જ થશે, એ બનવું જ જોઈએ, એ શું છે એ પ્રભુ સુખ. ત્રણ વાર પ્રભુ સુખ્રિસ્તે આગાહી કરી આના વિશે, ત્રણ વાર એને જણાવ્યું અને કહે છે કે માણસનો દીકરો એ યરુસાલેમમાં જાય. પહેલામાં પહેલી બાબત યરુસાલેમ વિશે તે ઉલ્લેખ કરે છે. લૂકની સુવાર્તા 9:91 માં લખ્યું છે કે જ્યારે એને ઉપાડવાના દિવસો પાસે આવ્યા ત્યારે ઈસુ ખ્રિસ્તે પોતાનું મુખ યરુસાલેમ તરફ રાખ્યું અને એટલા માટે તે યરુસાલેમમાં જાય. બીજી બાબત લખ્યું છે કે તે ઘણું દુઃખ વેઠે, સહન કરે, એ પણ ત્યાં વસ્તુ લખવામાં આવ્યું છે. ત્રીજી જે બાબત લખવામાં આવ્યું છે એ સહન કોના તરફથી, વડીલો અને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ યહૂદી અધિકારીઓ તરફથી, એટલું બધું સહન કરે. ચોથી બાબત કે તે માર્યો જાય અને એનું પરિણામ ત્રીજા દાડે ઉઠશે. અને આ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ પિત્તરને અને શિષ્યને પ્રગટ કરી અને બહુ જ મહત્વની એના દુઃખ સહન અને મરણ અને પુનરુત્થાનની આગાહી કરી. અને ત્યાં આગળ એ જયારે આગાહી કરી ત્યારે શું લખવામાં આવ્યું છે, પિત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તને બાજુ પર લઈ જઈને પિત્તરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઠપકો આપ્યો, કારણ કે પિત્તર એ દુઃખ સહન કરનાર મસીહની કલ્પના જ કરી શકે નહીં. પિત્તર એ મરણ પામેલો ખ્રિસ્તની વિશે વિચાર કરી શકે નહીં. પિત્તરની દ્રષ્ટિએ જીવતા દેવનો દીકરો એ કદી મરણ પામે નહીં, એ કલ્પના બહાર, વિચારની બહાર. એના માટે ઈસુ એ મસીહ છે, ખ્રિસ્ત અભિષિક્ત છે, દેવનો અભિષિક છે, દેવનો દીકરો છે, રાજા છે, મેં જણાવ્યું તે પ્રમાણે. અને એને કદી એ બાબત કહી લે. અને પછી શું થાય છે વિચાર્યું નહીં. પછી ત્યાં લખવામાં આવ્યું છે, એને કહ્યું ત્યારે પિત્તર તેને એક બાજુ લઈ જઈને તેને કહે, છપકા દીવડા કરે, પ્રભુ એ તારાથી દૂર રહે, એવું તને કદી થશે નહીં. ત્યારે 23મી કલમમાં લખ્યું છે, પણ તેને પાછા ફરીને પિત્તરને કહ્યું, અરે શેતાન. હવે તમે જુઓ કેટલા કડક શબ્દો પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાપર્યા, કેટલા આકરા શબ્દો પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાપર્યા. જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિત્તરના માટે એવા શબ્દો વાપર્યા કે તું પિત્તર છે, તું કેફા છે, તું પથ્થર છે, તું ખડક છે, તારા જેવી કબૂલાત કરનાર ઉપર મારી મંડળી બાંધીશ, ખડક. એ ખડક પણ ડગી જાય છે. અને એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કડક ને આકરા શબ્દો ફરોશી માટે વાપર્યા નથી, મંદિરના અધિકારીઓ માટે વાપર્યા નથી, પોતાના શિષ્યોના માટે એમણે કહ્યું કે અરે શેતાન, તું મારી પછવાડે જા. શા માટે એવું કહ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તે? બહુ મહત્વની બાબત એ આપણને પ્રભુના વચનમાંથી જોવા મળે છે. તમે જુઓ જે પિત્તરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સૂચન કર્યું કે તારાથી દૂર થાય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરત જ પારખી લે છે કે આ જે કબૂલ, આ જે સૂચન આવ્યું છે એનો સોર્સ એ શેતાન છે. શેતાને એને પ્રેરણા કરી કે ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભનો માર્ગ ન અપનાવે. અને તરત જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ 40 દિવસના ઉપવાસ પછી જે પરીક્ષણ કર્યું અરણ્યની અંદર, પ્રભુ ઈસુ ખ્રિસ્તને તરત જ એ ચિત્ર યાદ આવ્યું. અને એ ચિત્ર એ હતું કે જયારે શેતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહ્યું કે તારે વધસ્તંભના માર્ગે જવાની જરૂર નથી, આખા જગતના રાજ્ય એનો મહિમા, એનો ઠાઠ, એનો વૈભવ એ બધું જ બતાવ્યા પછી શું કહે છે શેતાન, બધું જ તને આપી દઈશ. પરીક્ષણ ફરી એક વાર વધસ્તંભના માર્ગથી પ્રભુ ચલિત થઈ જાય, વધસ્તંભના માર્ગથી પ્રભુ ફંટાઈ જાય, વધસ્તંભના માર્ગની દિશા બદલાઈ જાય, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વધસ્તંભના માર્ગે ન જાય એ માટે પિત્તરે સૂચના આપી, સૂચન કર્યું કે દુઃખ યાતનાના દ્વારા કે વધસ્તંભ દ્વારા દેવના રાજ્ય સ્થાપવાનો માર્ગથી પ્રભુ ફરતા જેવા લાવો. તમને જણાવો દેવનું રાજ્ય એ વધસ્તંભ સિવાય બીજા કોઈ માર્ગે સ્થાપાશે નહીં. દુઃખ યાતના સિવાય બીજો કોઈ માર્ગ નથી. હું તમને આગળ જો સમજાવીશ પ્રભુના વચનમાં શું લખ્યું છે એ ત્યાં, પણ એ બહુ જ મોટું પરીક્ષણ છે. સરળ ને ટૂંકા માર્ગો આબાદ થવાની વાત, ગેસ્તીમાની વાડીમાં પણ એક પરીક્ષણ હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે પ્યાલો મારાથી દૂર કર. અને એટલું જ નહીં, વધસ્તંભ પર જયારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે લટકાયા હતા ત્યારે પણ લોકોએ, ધાર્મિક આગેવાનો, શાસ્ત્રીઓ, ફરસીઓ બધા બૂમ પાડે વધસ્તંભ બધી નીચે. અને આજે આપણે બધાને પણ એ બૂમ છે કે વધસ્તંભથી તમે નીચે ઉતરી જાઓ, વધસ્તંભનો માર્ગ તમારા માટે નથી. ખ્રિસ્તે જીવનની મોટામાં મોટો પડકાર છે આપણને કે વધસ્તંભના માર્ગથી આપણને ચલિત કરવાના માટે બહુ જ બહુ જ પરીક્ષણ છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું પિત્તરને કે તું માણસોની વાતો પર જીત લગાડ્યો છે, જગતની વાતો, સંસારની વાતો પર જીત લગાડ્યો. જગતની વાતો શું છે, સંસારની વાતો શું છે? તમારા બિઝનેસ સેન્ટર પર તમે જાઓ, નોકરી પર જાઓ, લોકો શું વાત કરે છે? વધસ્તંભનો માર્ગ નહીં. વધસ્તંભ જરૂરી નથી, આવશ્યક નથી. અને એટલા માટે જે પ્રશ્ન હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તો દેવની વાતોમાં, ઈશ્વરની બાબતોની અંદર, ઈશ્વરની યોજનામાં, ઈશ્વરના હેતુની અંદર વધસ્તંભ એ આવશ્યક હતો, જરૂરી હતો, મસ્ત હતો. પિત્તર કહે છે કે વધસ્તંભ એ જરૂરી નથી. વધસ્તંભ વગર દેવનું રાજ્ય સ્થાપી શકાય છે, વધસ્તંભ વગર ખ્રિસ્તી જીવન જીવી શકાય છે, વધસ્તંભ વગર આપણે લોકોને જીતી શકીએ છીએ, વધસ્તંભ વગર લોકોને સુવાર્તા આપી શકે છે, વધસ્તંભ વગર એ આજે ટીવી પર તમે સંદેશા સાંભળો છો ટીવી પર, એ ઉપદેશકો જે પ્રીચિંગ કરે કદી વધસ્તંભ ની વાત કરે છે? શનિવારે હશે, બહુ જ એ સંદેશો તમને બહુ જ આશીર્વાદ આપશે. અને જે પાવલ જેમાં વિમાન કરે છે બે બાબતો સમજાવી, પણ એ બહુ જ મહત્વની વાત છે. વધસ્તંભના માર્ગથી આપણે વિચલિત થઈ ગયા. બહુ જ મહત્વનું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા માટે કોણ છે. એક બાજુ પિત્તર પવિત્ર આત્માની પ્રેરણાથી બોલે છે, બીજી બાજુ પિત્તર એ શેતાનના પ્રેરણાથી અથવા એનો સોર્સ બને છે, ઇન્સ્પિરેશનનો. બંને બાબતો આપણે જોઈએ છીએ. અને ખ્રિસ્તી જીવનની એ સંઘર્ષ છે, ખ્રિસ્તી જીવનનો સંઘર્ષ છે. ઘણી બધી વાર આપણે ઈસુને પ્રભુ તરીકે બહુ ઉત્સાહથી ધૂનથી લાગણીથી આવશ્યક કહે છે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે, પણ સમય એવા પણ આવે છે કે જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે કબૂલાત કરતા નથી, નકારીએ છીએ. અહીંયા માટે બહુ જ મહત્વની વસ્તુ યાકુબે કહ્યું તે મને એ બાબત પ્રેરણા આપે છે કે તમારે ને મારે એ યાદ રાખવાની જરૂર છે. યાકુબ કહે છે, શું એક જ મોંથી પ્રભુની પિતાની સ્તુતિ કરીએ અને માણસોને શ્રાપ આપે જે દેહની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થઈ શક્ય છે? એક જ મોંથી સ્તુતિને શ્રાપ નીકળે, એક જ મોંથી એક જ ઝરણ હોય એમાંથી ખારું ને મીઠું પાણી નીકળે? મારા ભાઈઓ, શું અંજીરી જેમ ફળ અને દ્રાક્ષારોલા અંજીર આપી શકે, તેમજ ખારું જળ મીઠું પાણી આપી શકતું નથી? મતલબ જે મહત્વની વસ્તુ છે એ કે આપણે બહુ સ્પષ્ટ થવાની જરૂર છે કે ઈસુ ખ્રિસ્ત મારા માટે કોણ છે, મારા માટે કોણ છે ઈસુ ખ્રિસ્ત. ઈસુ ખ્રિસ્ત વિશે તમારો વ્યક્તિગત અભિપ્રાય શું છે? લોકો ગમે તે કહે, તમે વ્યક્તિગત રીતે ઈસુ ખ્રિસ્તના વિશે શું કહો છો? કેટલાક લોકો કહે છે કે ઈસુ ખ્રિસ્ત એ મહાન પુરુષોમાંનો એક છે, કેટલાક લોકો કહે છે કે ઈસુ ખ્રિસ્ત શ્રેષ્ઠ નૈતિક શિક્ષક છે, કેટલાક લોકો કહે છે કે ઈસુ ખ્રિસ્ત એ શ્રેષ્ઠ ઉપદેશક, ભલો માણસ, ગુરુઓમાંનો એક, દેવોમાંનો એક, સગીર, સંત પુરુષ, ભગવાન, ધર્મ સ્થાપક. પણ શું ઈસુ ખ્રિસ્ત તમારા માટે જીવતા દેવનો દીકરો છે, ધારણા છે, ઉદ્ધારણા છે? છેલ્લે બાબત વાત કરીને બંધ કરે છે. તમે સીએસ લુઈસ નું નામ સાંભળ્યું છે? સીએસ લુઈસ એ નાસ્તિક માણસ હતો, બૌદ્ધિક, તાર્કિક, બુદ્ધિશાળી માણસ, આ રેશનલ એન્ડ એથિસ્ટ હુ ડઝ નોટ બિલીવ ઇન ગોડ. એ સીએસ લુઈસે બહુ જ અદભુત વાત કરી. સીએસ લુઈસ એ ત્યાર પછી પ્રભુમાં મેળવાયા કેટલીક પરિસ્થિતિઓ તેને ઈસુ ખ્રિસ્તની ઓળખ આપી, અને તેમણે એપોલોજેટિક્સની ઉપર પુષ્કળ પુસ્તકો લખ્યા. અને સીએસ લુઈસ એના પુસ્તકોની અંદર બહુ મોટો સવાલ માનવ જાતને કરે. એ કહે છે કે જે ઈસુ ખ્રિસ્તે દાવાઓ કર્યા, દેવ હોવાનો દાવાઓ કર્યા, એ ઈસુ ખ્રિસ્તે દેવ હોવાનો દાવાઓ કર્યા, એ દાવાઓની બે બાબતો છે. કાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના દાવાઓ જે છે એ જૂઠા છે, અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના દાવાઓ જૂઠા હોય, ઘણા બધા દાવાઓ કર્યા, મેં ગઈકાલે તમને જણાવ્યું, એ બધા દાવાઓ જે ઈસુ ખ્રિસ્તે દેવ હોવાના દાવાઓ કર્યા, એ દાવાઓની બે શક્યતા રહેલી છે. કાં તો દાવાઓ જૂઠા છે, અને જો એ દાવાઓ જૂઠા હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે બે શક્યતા છે. કાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગાળો છે, લ્યુનેટિક, અથવા લાયર, ઇઝ અ લાયર ઓર ઇઝ અ લ્યુનેટિક, ઇનસેન પર્સન, જે માણસ ગાળો છે. બે શક્યતા રહેલી છે. જો એના દાવાઓ દેવ હોવાના દાવાઓ એ ખોટા હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગાળો, તરંગી, ધૂની અને એવો વ્યક્તિ છે, અથવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જૂઠો છે, એટલો બધો જૂઠો કે જૂઠા દાવાઓના માટે તે મરણ પામે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દાવાઓ જો સાચા હોય તો હી ઇઝ અ લોર્ડ, એ પ્રભુ છે. અને જો એ પ્રભુ છે તો બે શક્યતા આવશે, કાં તો યુ એક્સેપ્ટ હિમ એઝ અ લોર્ડ ઓર યુ રિજેક્ટ હિમ. બટ યુ કેન નોટ બી અ ન્યુટ્રલ પર્સન, યુ કેન નોટ બી ન્યુટ્રલ, યુ કેન નોટ બી ઇન્ડિફરન્ટ ટુ લોર્ડ ટુ જીસસ. આઈધર યુ એક્સેપ્ટ હિમ એઝ અ લોર્ડ ઓર રિજેક્ટ હિમ એઝ અ લોર્ડ. અમારો પ્રશ્ન એ છે કે તમે શું માનો છો? ઈસુ ખ્રિસ્ત કોણ છે? લોર્ડ છે તમારો, પ્રભુ છે, કે પછી તમારા માટે કદાચ લાય કે લુનેટિક પર્સન છે? ઈસુ ખ્રિસ્ત વિશેની સમજ તમારો અનંતકાળ, અનંતકાળ જ નહીં આ પૃથ્વી પરનું જીવન જ નહીં, આ પૃથ્વી પરનું જીવન નહીં પણ અનંતકાળ બદલી શકે છે. અને તમારો અનંતકાળ ત્યારે જ બદલાશે, આ પૃથ્વી પરનું જીવન ત્યારે જ બદલાશે કે જ્યારે તમે ઈસુ ખ્રિસ્તને પ્રભુ સ્વામી દાણી સર્વોપરી મારા જીવનના, મારા હરેક જીવનના નિર્ણયો ઈસુ ખ્રિસ્તની સર્વોપરી તમારે લેવાય. એવું થશે તો જ ઈસુ ખ્રિસ્ત એ તમારો સર્વોપરી બનશે. થોડીક ક્ષણ આપણે શાંત રહીએ, પ્રાર્થના કરીએ. હું તમને બે ત્રણ પ્રશ્ન પૂછી દેવાલા ભાઈ બહેનો, તમે બહુ પ્રભુની પ્રેમ કરો છો, સમય કાઢીને આવ્યા છો, તમારો સમય એ બરબાદ ન થાય એ માટે હું બે ત્રણ પ્રશ્ન ઝડપથી પૂછીશ અને તમે પોતે ઈસુ ખ્રિસ્તને એનો પ્રતિકાર આપી શકો છો. સૌથી પ્રથમ મારો જે પ્રશ્ન છે તે કે શું તમે વધસ્તંભની દ્વાર અને વધસ્તંભના માર્ગ દ્વારા લોકોને અને ખ્રિસ્તી જીવન જીવવાની પર ભાર મૂકો છો? દેવની વાતો પર ચિત્ત લગાડો છો કે સંસાર માણસોની વાતો પર? બીજો પ્રશ્ન છે કે ઈસુ ખ્રિસ્ત તમારા માટે કોણ છે? શું તમે જે કોન્ટેક્સ્ટની અંદર, જે સંદર્ભમાં જીવન જીવો છો ત્યાં આગળ ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે તમે જાહેર કરો છો, ધારણા તરીકે જાહેર કરો છો કે સરળ લાગે છે, ડર લાગે છે, બીક લાગે છે, લોકો હાંસી કરશે, લોકો મજાક કરશે, છઠ્ઠા કરશે, લોકો ભૂંડી વાતો કહેશે, લોકો ધર્માંધ વ્યક્તિ કહેશે, લોકો ધૂની કહેશે, લોકો કાણો કહેશે, લોકો ભક્ત કહેશે, એવી શરમ તમને લાગે છે અને તમે કબૂલાત કહી શકતા નથી? તો વાલાઓ, આજે ફરી એકવાર પ્રભુની પાસે આપણે આવવા માંગીએ છીએ કે પ્રભુ, આ દેશમાં, અમેરિકામાં તો મને એટલા માટે લાવ્યો છે કે હું કબૂલાત કરું કે ઈસુ ખ્રિસ્ત એ જ જીતા દેવનો દીકરો, એ જ પ્રભુ, એ જ તારા, એ જ ઉદ્ધારક, એ મારા વ્યક્તિગત જીવન હશે. એટલા માટે તો પ્રભુ તમને અમેરિકા લાવ્યા છે અને વસાવ્યા, સ્થિર કર્યા, મજબૂત કર્યા, આશીર્વાદો આપ્યા. શું ઈસુ ખ્રિસ્ત તમારા વ્યક્તિગત જીવનનો પ્રભુ છે? લોકો જે કહેતા હોય તે લોકો વિરુદ્ધ તમે તમે શું કરો છો? ઈસુ ખ્રિસ્ત તમારા માટે કોણ છે? પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ પવિત્ર આત્માના માટે, જે પવિત્ર આત્મા અમારા હૃદયમાં એક ખાતરી કરાવે છે કે અમે અબ્બા બાપ કરીને તમને હાંક મારી શકીએ છીએ, કારણ કે અમે જીવતા દેવના દીકરા દીકરા જે છે. પ્રભુ, તમારા બહુ જ આભાર માનીએ છીએ. અમારામાંથી કોઈ વ્યક્તિ પ્રભુ એ તમારો નકાર ના કરે, કોઈ વ્યક્તિ પ્રભુ એ ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે સ્વીકાર કરવામાં એ પ્રભુ આનાકાની ના કરે, પીછેહટ ના કરે, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ, અહીં બેઠેલી દરેક વ્યક્તિને આકાશના દ્વાર ખોલીને આશીર્વાદ આપો અને વિશેષ કરીને દેવની વાતો પર ચિત્ત લગાડવાનું મન તને પૂરું પાડો. જે વાતો કાર્મિક છે, ટકનાર છે, અનંતકાળ સુધી ટકનાર છે, જે વાતો પ્રભુ ક્ષણિક છે, થોડા સમય માટે છે, ચાલી જવાની છે, પ્રભુ જે ટ્રાન્ઝિયન્ટ છે પ્રભુ, એ વાતો પર નહીં, અનંતકાળની વાતો પર ચિત્ત લગાડવાના માટે મારા લોકોને પ્રભુ તું એમને અંતરચક્ષુ ખોલ, એમનું હૃદય તું ખોલ, એને કૃપા, એવી પ્રાર્થના કરે છે. ફરી એકવાર પ્રભુ આ સમયના માટે આભાર માને છે, આભાર માનતા સ્તુતિ કરતા તમારા હાથમાં સર્વ ભાલાઓને સોંપતા આભાર શ્રી સાથે અમારી પ્રાર્થના ઈસુ પ્રભુની મારફતે માંગો છો માટે સાંભળને સ્વીકાર કરો. આમેન. હવે બધા ઉભા થઈએ, છેલ્લે આશીર્વાદ સ્વીકારે. પણ આવતીકાલે ફરી 6:30 વાગે. साढ़े छह वाके बाइबल अभ्यास मरसे आशीर्वाद स्वीकारी प्रभु शीखेली सात प्रार्थना साथ बोली ने छेला आशीर्वाद स्वीकार आवशे आकाश मरा मरा मार દેવની શાંતિ જે સર્વ સમજ શક્તિથી પર છે તે તમારા હૃદયો અને મનોની સંભાળ રાખો અને સ્વપિતા સ્વપુત્ર અને સ્વપવિત્ર આત્માનો આશીર્વાદ આજથી માંડીને સદા સર્વકાળ સુધી તમ સર્વની સાથે રહો આમેન.